તારીખ 30/4/1997 ડાયરીના બોલ નંબર 584 580 અને 624 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179
સંસારની ઉત્પત્તિ થાય છે એવો ભાવ જ્ઞાની પુરુષમાંથી નિવૃત્ત થઈ ગયો છે નિવૃત્ત થઈ ગયો છે કે નાશ થઈ ગયો છે જે ભાવથી સંસારની ઉત્પત્તિ થાય છે તેવો ભાવ જ્ઞાની પુરુષમાંથી નિવૃત્ત થઈ ગયો છે તો પણ જ્ઞાની પ્રવૃત્તિમાં જોવામાં આવે છે પૂર્વકર્મને લઈને પૂર્વના પ્રારબ્ધને લઈને અથવા કોઈ પાત્ર જીવો પ્રત્યેને અનુકંપાને લઈને પ્રવૃત્તિમાં જોવામાં બે કારણ છે એક કારણ છે પૂર્વે પોતે જે પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે એના કારણે અને પોતાની ઈચ્છાથી પાત્ર જીવ જ્યારે જીવે છે ત્યારે એના પ્રત્યેને અનુકંપાને લઈને પણ કંઈ પ્રવૃત્તિ કરે છે ત્યાં અનુકંપામાં કરુણા છે ઉદય ભાવ કરતા હોય તે પોતે ઇનિશિયેટિવ કોઈ લેતા હોય છે નવો ઇનિશિયેટિવ લે જેમ કે ગોપાલદેવને એવો વિકલ્પ આવ્યો સત્સૃતનું પ્રકાશન કરવું તો પરમસૃત પ્રભાવક મંડળ થાય છે પોતે અને એમાં સત્સૃતનું પ્રકાશન કર્યું છે એ પોતે ચાઈને સામે ચાલીને એક વાતને બીજા જીવોની અનુકંપા અર્થે એવો અમને વિકલ્પ આવ્યો એક તો શું છે કે પોતાને જે પ્રારબ્ધથી પ્રવૃત્તિ છે એ કેટલીક સાંસારિક પ્રવૃત્તિ છે અને બીજા જીવો પણ આત્મકલ્યાણને પામે એવી જે પોતાની વૃત્તિ છે એ આશયથી પોતે કાંઈ ને કાંઈ નવી પ્રવૃત્તિ પણ શરૂ કરે સામે ચાલીને કોઈ કહે તો ઉદયમાં જાય એ બધાની ઈચ્છા હતી એટલે પોતે એમાં પ્રવૃત્તિ કરતા હતા પણ પોતાને જ ઈચ્છા થાય આવું કામ કરવા જેવું છે જેથી વર્તમાનમાં અને ભવિષ્યમાં અનેક જીવોને આત્મકલ્યાણનું કારણ પ્રાપ્ત થાય પોતાની
ઈચ્છા થાય
ઉદયભાવમાં આમ ઉદયભાવ કરતા એટલે કરુણા વિશેષ લેવું જોઈએ ત્યાં પ્રાપ્ત સ્થિતિમાં અવિષમપણે વર્તે છે ત્યાં જે સ્થિતિ ઊભી થાય છે સંયોગ યોગની એમાં રાગ દ્વેષ કરતા નથી એવા જ્ઞાની પણ સત્સમાગમમાં પોતાનો નિવાસ ચાહે છે એ પણ સત્સંગને તો ચાહે છે પાછા આ એક ધ્યાન ખેંચવા જેવો વિષય છે મુમુક્ષ એટલા માટે કે આવા જ્ઞાની પણ જો સત્સમાગમને ચાહે છે તો મુમુક્ષ વેદને તો સત્સમાગમ હોવો જ જોઈએ એવી આવશ્યકતા પોતાને માલુમ પડવી એવા જ્ઞાની પણ સત્સમાગમમાં પોતાનો નિવાસ ચાહે છે. અને બીજી દુનિયાવી પ્રવૃત્તિના નિવૃત્તપણાને ચાહે છે. દુનિયાદારીની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ઓછી કરવા માગે છે, અથવા વ્યવસાય આદિ છોડી દેવા ચાહે છે, નિવૃત્તિ ઈચ્છે છે. જોકે ઉદય અનુસાર છે, તો પણ એમની ભાવના એવી રહે છે કે આમાં સમય ને શક્તિ ખર્ચવા જેવો નથી. કૃપાળુદેવનો પ્રકાર લઈએ ઉદયનો, તો એ કુટુંબ નિર્વાહ માટે વ્યવસાયમાં જોડાવાનું થયું. નાની ઉંમરમાં 20 વર્ષની ઉંમરે ધંધામાં જોડાવા, મુમુક્ષુની ભૂમિકામાં વધતી દશાથી અને 24મી વર્ષે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. વૈરાગ્ય વિશેષ થયો તો પણ ધંધામાંથી નિવૃત્તિ નથી શકતા. ઈચ્છતા હોવા છતાં, નિવૃત્તિ ઈચ્છતા હોવા છતાં લઈ નતા શકતા, પણ ચાહે શું કે નિવૃત્તિ લેવાય તો સારું. પાત્ર જીવોની એવી અછત હતી કે પોતાનું પેટ દેવાનું કોઈ સ્થાન નહોતું મળતું. એક સુભાષભાઈ મળ્યા હતા તો ત્યાં એમ છું તે પોતાનું પેટ ઠાલવતા હતા, બાકી એમનું પેટ ઠાલવવાનું કોઈ સ્થાન લખે છે, પેટ દેવાનું કોઈ સ્થળ મળતું નથી. કોની આગળ બતાવું કે અમારી મંત્ર પરિણતિ શું ચાલે છે? કેવા પ્રકારનું જ્ઞાનીને જ્ઞાનીઓનું હોય તો વિશેષ રુચિકર લાગે, અને ઉત્કૃષ્ટ મુમુક્ષુનો હોય તો વિશેષ રુચિકર લાગે. મુનિઓ તો આ કાળમાં નથી, મુનિઓનો તો વિશેષ રુચિકર લાગે. મુનિઓ ન મળે તો જ્ઞાનીઓ, જ્ઞાનીઓ મળવા પણ આ કાળમાં મુશ્કેલ હોય તો ઉત્કૃષ્ટ મુમુક્ષુ. પછી આગળ સ્ટોપ, એથી નીચે બહુ ઈચ્છતા નથી હોતા. તેવા જ્ઞાનીના ચરણાનંદમાં વારંવાર નમસ્કાર કરો. પ્રગટ મૂર્તિમંત સત એવા જે જ્ઞાની છે તેના આશરે જે કેવળ નિષ્પ્રભાવે વર્તે છે, નિષ્પ્રભાવે એટલે ચાલતું છે, નિષ્પ્રભાવે વર્તે છે તે નિકટપણે અવશ્ય કલ્યાણને પામે છે. તે નિસંદેહ છે, નિષ્પ્રભાવે છે લખ્યું છે ત્યાં. અન્ય જાણવાના અપ્રયોજનભૂત વિષય પ્રત્યે ઉદાસીન ભાવના અર્થમાં સમજવા યોગ્ય છે. નિષ્પ્રનો અર્થ અપ્રયોજનભૂત વિષયમાં પણ વિષયમાં એની ઉદાસીનતા વર્તે છે, માત્ર પ્રયોજનની દ્રષ્ટિથી જ એમના આશ્રય રહે છે એમ લેવું. જગ્યાએ ઝાંખું ઉતર્યું છે. મુદ્દો તો લીધો છે. જ્ઞાની પણ સત્સમાગમમાં પોતાનો નિવાસ ચાહે છે. મુમુક્ષુને સત્સંગનું મૂલ્યાંકન વિશેષ હોવું, જીવને જે પ્રકારે ઉદયમાં મારાપણું થયા કરતું હોય, આ મારો ઉદય છે, આ મારો આવો ઉદય છે, મારો આવો ઉદય છે, જે જે પ્રકારે થયા કરતું હોય, અથવા એ મારાપણું વેઝા કરતું હોય, તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું, એ પ્રકાર જેમ બને તેમ ઓછો થાય એવો પ્રયત્ન વિશેષ થવો જોઈએ. એ સત્સંગ સફળ થવાનું કારણ છે. આ કૃપાળુદેવનું વચનામૃત છે. ફરીથી, જીવને જે પ્રકારે મારાપણું થયા કરતું હોય અથવા વિધા કરતો હોય, તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું, સંકોચાવું એ સત્સંગ સફળ થવાનું કારણ છે. સત્સંગ કરે અને ઘરે જઈને દુકાને જઈને મારાપણું એવું ને એવું રાખે, એનો સત્સંગ સફળ ન થાય. ભલે લાંબા કાળ સુધી સત્સંગ કરતો હોય તો એમ એમાંથી આપોઆપ નીકળે છે. ત્રણસો ને પિસ્તાલીસ પત્રમાં આ વચનામૃત એમને લખેલું છે. પોતે જ્ઞાન માત્ર હોવાથી સર્વથા ભિન્ન છે. આત્મા પોતે માત્ર જ્ઞાન સ્વરૂપે હોવાથી સર્વથી સર્વથા ભિન્ન છે. ગમે તેવા ઉદયો હોય, આત્મા ભિન્ન છે. મારાપણું કરે છે જીવ ઉદયમાં, એ ઉપાધિ ઊભી કરે છે અથવા ઉપાધિ વહરે છે. બાકી ભિન્ન છે એ તો ભિન્ન જ છે. ભિન્ન કાંઈ અભિન્ન થાય એવું નથી. ઉપાધિ કરે કે ન કરે, પોતે જ્ઞાન માત્ર હોવાથી સર્વથા ભિન્ન છે. એમ ચાલતી જ્ઞાન અવસ્થાને અનુસરીને, માત્ર વિકલ્પ એવો કરીને નહીં, ચાલતી જે જ્ઞાનની અવસ્થા છે એ પણ જુદી જ રીતે છે. જ્ઞાન મટીને રાગ થાય નહીં તો જ્ઞાન મટીને બીજું કંઈ થવાનો તો પ્રશ્ન છે જ નહીં. એવી પોતાની ચાલતી જ્ઞાન અવસ્થાને અનુસરીને માત્ર જ્ઞાનમાં અથવા જ્ઞાન સામાન્યમાં હું પણ અવલોકવું અથવા પોતાની હયાતનું અવલોકન કરવું, હું પણ અવલોકવું એટલે પોતાની હયાતનું અવલોકન કરવું. જ્ઞાન સામાન્યમાં જે જ્ઞ ધારા ચાલે છે અંદરમાં, એમાં પોતાપણો અવલોકન મળ્યું. ઉપર કહી તેવી જ્ઞાન ભાવના, હું જ્ઞાન માત્ર છું એમ ચાલતી જ્ઞાનની પર્યાયને અનુસરીને અવલોકન કરવું, એવી જે જ્ઞાન ભાવના છે તે આત્મભાવના છે. અને તેથી સત્સંગ સફળ થાય છે. ઉદયમાં પોતાપણું કરવાથી સત્સંગ સફળ થતો નથી, અને એમાં ઉદયમાં પોતાપણું છોડવાનો પ્રયત્ન કરતા સત્સંગ સફળ થાય છે. એક નેગેટિવ સાઈડ છે. પોઝિટિવ સાઈડમાં હું જ્ઞાન માત્ર છું ત્યાં પોતાપણું કરવું એ સત્સંગ સફળ થવાનું કારણ છે. વિસ્તારમાં તો એ છે કે આ એક પ્રયોગનો વિષય છે, પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. ઊંધી પ્રેક્ટિસ શું ચાલે છે કે આ ઉદય મારો, મારે આવો ઉદય આવ્યો. ખરેખર આત્મા જ્ઞાન માત્ર છે. હું જ્ઞાન માત્ર છું એવો અવલોકનનો પ્રયોગ કરવો જોઈએ. ઊંટો પ્રયોગ સત્સંગ નિષ્ફળ થવાનું કારણ છે, સૂંટો પ્રયોગ સત્સંગ સફળ થવાનું કારણ છે. કેમ કે સત્સંગની અંદર જે પારમાર્થિક વિષય ચાલે એ ઉદયમાં પોતાપણું કરનારને એનો મર્મ સમજાવવો મુશ્કેલ છે. પથરસી જાય જ્ઞાનને એવું આવરણ રહે છે કે આ બધું એને જે કામની વાત છે એ બધી અંદરથી જાય. તેથી સત્સંગ સફળ થાય છે, સર્વ સમાધાન થાય છે, સમાધાન પણ બધું આવે છે. ઉપદેશબોધ અને સિદ્ધાંત બોધનું આ સુસંગતપણું છે. ઉપદેશબોધ શું છે કે મમત્વ છોડવું, પોતાપણું છોડવું. સિદ્ધાંત બોધ શું છે કે આત્મા જ્ઞાન માત્ર છે. દ્રવ્યાનુયોગનો વિષય છે. આત્મા જ્ઞાન માત્ર છે એ સિદ્ધાંત બોધ છે. અને ઉદયમાં પોતાપણું મૂકવું, મમત્વને મૂકવું એ ઉપદેશ બોધનો વિષય છે. એનું કોર્ડિનેશન કર્યું છે આ રીતે. અહીંયા ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધનો આ સુસંગતપણું છે. આરાધનાનો આ સંક્ષેપ છે. ટૂંકામાં આરાધનાને આ વિષયમાં કહી શકાય. જે સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને વિશે સુલભ છે. ઉદય છે એમાં જીવ ઉલટો પ્રયોગ છોડવાનો પ્રયત્ન કરે. ઉદય બધાને ચાલુ રહેવાનું. તેરમા ગુણ સ્થાન સુધી ઉદય ચાલુ રહે છે. બારમા સુધી આઠે કર્મનો છે. તેરમા છે પછી ચારનો છે. ચાર ઘાતી જાય છે, ચાર ઘાતી રહી જાય છે, પણ ઉદય ચાલુ રહે છે. કેવળીને પણ ઉદય ચાલુ રહે છે. પણ એ મોક્ષ દશા છે. સાધક દશામાં પુરુષાર્થ છે. આરાધના છે એ સાધક દશાનો વિષય છે. એટલે ભલે આઠે કર્મનો ઉદય ચાલુ હોય અને એ ઉદ્દેશ અનુસાર ગમે તેવા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ હોય, તો પણ હું જ્ઞાન માત્ર છું એવો જે અવલોકનનો પ્રયોગ કરવો તે સુલભ છે. શરીરમાં રોગ અને પીડા થાય ત્યારે પણ, કેમ કે શરીરની પીડા છે પશાતાવેદની, એ ઉપયોગને ખેંચે છે, અને ઉપયોગ ત્યાં ન લગાડવો હોય તો પણ અનિવાર્યપણે લાગી જાય છે. એવી પરિસ્થિતિમાં પણ આ પ્રયોગ કરી શકાય છે અને સુલભ છે. પોતાને આત્મકલ્યાણની ભાવના બળવાન હોવી તો થાય, નહીતર પ્રયોગ ન થાય. પ્રયોગ તો ભાવના બળવાનો હોય એને થાય છે, નહીતર ન થાય. સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રશ્નાંબર્ગ ઉપર વિચાર થયેલો છે કે જીવને જે પ્રકારે મારાપણું ઉદયમાં થયા કરતું હોય અથવા મારાપણું વિજા કરતું હોય, તીવ્રપણે મારાપણું થતું હોય, તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું એ સત્સંગ સફળ થવાનું કારણ છે. હું મૂકશું આ ઉપદેશ આપ્યો છે, એટલા ઉપદેશ બોધ થયો. વિચારણામાં સિદ્ધાંત બોધ કાયદો છે અને ઉપદેશ બોધનું અનુસંધાન કર્યું છે કે પોતે જ્ઞાન માત્ર હોવાથી સર્વથા ભિન્ન છે. ગમે તેવો ઉદય ચાલતો હોય પોતે સર્વથા ભિન્ન છે. ખરેખર આ જીવને કાંઈ લેવા કે દેવા, એની ખાતરી શું? ટાઈસ પૂરું થાય તો આમ તો શું માણસ, મારી જવાબદારી. પણ આ સેકન્ડે તારું આયુષ પૂરું થાય તો શું તું કરો? તારાથી તારા નિમિત્તે કંઈ થવાનું? આમ તું તારાથી તો કંઈ થતું નહોતું, તું આમ માનતો હતો કે મારાથી થાય છે, મારા નિમિત્તે થાય છે. પણ ચાલ નિમિત્ત પણ તારું જે થવાનું તે થવાનું. તો આયુષ પૂરું થયું એ એમ બતાવે છે કે ફિઝિકલી તું ભિન્ન હતો અને થઈ ગયો, ભિન્ન હતો એ ભિન્ન ફિઝિકલી પણ ભિન્ન થઈ ગયો, ક્ષેત્રથી ભિન્ન થઈ ગયો, ફિઝિકલી એટલે ક્ષેત્રથી પણ ભિન્ન થઈ ગયો. હવે ક્ષેત્રથી ભિન્ન નથી થયો અને તારી ઉપસ્થિતિ છે સમીપના ક્ષેત્રમાં, પણ ભાવથી ભિન્ન થઈ જાય. દ્રવ્ય ભિન્ન ન થઈ શકતો, ભાવે તો ભિન્ન થઈ શકે છે. કેમ ભાવે ભિન્ન થઈ શકે છે? કે ભિન્ન છો માટે ભિન્ન થઈ શકે છે. ભિન્ન છો માટે ભિન્નપણાનો અનુભવ સુલભ છે. તું અભિન્ન હોત તો ભિન્નપણાનો અનુભવ સુલભ નહોતો, પણ ભિન્ન છો માટે ભિન્નપણાનો અનુભવ સુલભ છે. એમાં જેને ઉંમર થઈ ગઈ હોય, નિવૃત્તિ ના આરે આવ્યા હોય, એને તો ઉડાડ્યો કરી જ દેવો જોઈએ. એ તમે જાણો ને તમારું નસીબ જાણે. ઉડાડી કરવો એટલે હા મૂકી દેવું, ઉડાડીને ફેંકી દેવું, એનું નામ ઉડાડ્યો. તમે જાણો ને તમારું તમારું નસીબ જાણે, જેમ તમારા નસીબમાં હોય એમ તમે જાણો. મારે કઈ લેવા કે સુગાનીજીના જીવન ચરિત્રમાંથી તો એક દાખલો બહુ સરસ. એમની આર્થિક સ્થિતિ બહુ સામાન્ય હતી, એટલે તો કુટુંબ છોડીને કલકત્તા કમાવા માટે આવવું પડ્યું. જ્ઞાન દશા પ્રાપ્ત થયા પછી એ પરિસ્થિતિ ઊભી થઈ કે અજમેરની દુકાન બંધ કરીને પોતે એકલાને મોટો દીકરો રમેશભાઈની સાથે લઈને, રમેશભાઈ ત્યાં ભણતા હતા અને કામમાં મદદ કરતા હતા, તો જે ભણતા હતા સાથે સાથે મારવાડીમાં ભણતા જાય ને કામ કરતા જાય એ પદ્ધતિ હોય છે. પડો તે ત્યારથી તે કંઈક વ્યવસાય ગોઠવાઈ ગયો, કુટુંબ પરિવાર આવી ગયો ત્યાં, એવી એક સ્થિતિ થઈ, પણ સામાન્ય સ્થિતિ થઈ. કુટુંબ પરિવારને લાવી શક્યા ભાડે ઘર રાખીને, કુટુંબ સાથે રહેવાના રહેતા થઈ ગયા. નહીતર પહેલા તો કુટુંબ સાથે નહોતા રહેતા, કુટુંબ દેશમાં અને પોતે કોલકાતામાં. કેટલાક વર્ષો પછી એ સ્થિતિમાં આવ્યા, એ સામાન્ય સ્થિતિ. તો નિવૃત્તિની પ્રબળ ભાવના એવી કે બજારમાં બહુ વહેલા મોડા જાય, કોક વાર તો બપોરે જેમાં પછી જાય, એ સવારથી પોતામાંથી બહાર નીકળે ને જમવાનો ટાઈમ ને ટાઈમ એમને કરતા થઈ જાય. ગામમાં તો અડધા દિવસનો વેપાર થઈ ગયો હોય બધાને, પછી બજારમાં જાય. એમાંય કંટાળો અને એમાંય જવાની અનિચ્છા રહી. એક વખતે મેં એમ કીધું, મેં તો પંગુ હો ગયા હું. પંગુ એટલે જેને હાથ પગ ન ચાલતા હોય એને કે પંગુ. મુજે દો ટાઈમ રોટી ખીલા દેના, કેમ કે માણસ કામ ન કરી શકતો, બે ટાઈમ રોટલી જમાડી દેવી પડે, મને જમાડી દેવી. એમનું કહેવાનું આ શું હતું કે મારી બહુ અપેક્ષા ન રાખતા. થોડું થોડું સંભાળી લીધેલું એ દિવસોમાં, એટલે નાની મોટી વાતમાં કંઈક પૂછવું હોય તો પૂછી લઈએ. એટલો વૈરાગ હતો. આ તો સમજવા જેવો વિષય છે. કે જે જીવનની સંધ્યાએ પહોંચ્યા હોય એને તો ઉડાડ્યો જ કરી દેવો. કે ભાઈ મને તો બે ટાઈમ રોટલી આપી દેજો, પછી મને હવે મારું કરવા દો. તમે જાણો ને તમારું નસીબ જાણે, મારે માથું મારવું નથી. અને ભૂલથી માથું મારું તેથી તોડજો, તો હું કરવા માથું મારો તમે એમ કહી દેવું. ક્યારેક જીવ ન રહીએ અને માથું મારવાનું મન થાય તો પહેલેથી એ લોકોને નોટિસ આપી દેવી કે હવે હું ભૂલ કરું, ત્યારે તમારે કહી દેવું કે હવે હું કરવાનું માથું મારવાનું, તમારું કરતા હોય કરો ને એવું કહી દેવું. ઠીક, ટિફિન આવતું ત્યારે ભાણે બેઠા હોય ત્યારે તો એમના વાઇફ પીરસતા હોય ને બીજું હોય, કે એમાં તો ન ચાલે, કાંઈ જમી લેવું પડે. પણ જ્યારે એકલા હતા ત્યારે બજારમાં રજાનો દિવસ હોય કે બે ત્રણ દિવસની રજા હોય પછી ઘર બહાર ન નીકળે, ઘરે ઘરે એમનામાં હોય તો શું છે, પોતે જ્ઞાન માત્ર હોવાથી માત્ર જ્ઞાનમાં પોતાપણું અવલોકવું એ રીતે આત્મભાવનામાં રહેવું, જ્ઞાન ભાવનામાં રહેવું એટલે આત્મભાવનામાં રહેવું એ પ્રકારે, અને એ સત્સંગ સફળ થવાની સારામાં સારી બેસ્ટ પોઝિશન. અસમાધાન પણ ક્યાંય નહીં થાય, ઉદયના ફેરફારો થશે, અસમાધાન નહીં થાય. ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધનું અહીંયા શું સંગતપણું છે, આરાધનાનો આ સંક્ષેપ છે, અને સર્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ માટે આ સુલભ છે, ગમે ત્યારે જીવા પ્રયોગ કરી શકે. અપેક્ષા એ છે કે પોતાને તીવ્ર આત્મકલ્યાણની ભાવના હોવી. આ કર્મ થવું જોઈએ કારણ કે જૈન દર્શનનો ઉપદેશબોધ છે એ એવો ઉપદેશબોધ છે કે જે સિદ્ધાંત બોધને પરિણમવાના કારણભૂત એવો ઉપદેશબોધ છે. એવો ઉપદેશબોધને અસર થઈ હોય જીવને, એવા ઉપદેશબોધની મુમુક્ષુને અસર થઈ હોય તો એના આત્મામાં સિદ્ધાંતબોધ પરિણમે. એટલે સત્સંગ દ્વારા એને ઉપદેશબોધની અસર થઈ હોય તો એ સિદ્ધાંતબોધને પરિણમાવી શકે. બીજા પાસાથી વિચારીએ તો કે સત્સંગમાં ઉપદેશબોધની અસર થવી એટલે કે એનો દર્શનનો યથાર્થ પ્રકારે મંદ થયો હોય તો એને દ્રવ્યાનુયોગ અથવા સિદ્ધાંતબોધ પરિણમે, નહીતર એ સિદ્ધાંતબોધને સ્પર્શવા જાય તો સ્વચ્છંદ શુષ્ક જ્ઞાની પણ અને બોલકા પણ થઈ જાય અથવા વિકલ્પે ચડી જાય, ન બોલે તો વિકલ્પે ચડી જાય. એક શબ્દમાં એને કહીએ તો ઉન્માર્ગે ચડી જાય, માર્ગે ચડવાને બદલે ઉન્માર્ગે ચડી જાય. પરમ વિવેકથી વિચારવા યોગ્ય છે કે આ જીવ સ્વરૂપની સાવધાની છોડીને પરમા સાવધાનથી ને પરિણમે છે. શું કરે છે? પોતાના સ્વરૂપની સાવધાનીનો અભાવ છે અને સંયોગમાં સાવધાની કરે છે. ધ્યાન રાખો, નહીતર મારું કઈક અવળું હવળું થઈ જશે. પરિણતિ થઈ ગઈ છે જીવની, જીવની આ પરિણતિ થઈ ગઈ હોય છે. પરિણામ ખેંચાયેલા જ રહીએ, જે કઈ સંયોગોના ઉદયોના ફેરફાર થાય એમાં પરિણામ ખેંચાયેલા ને ખેંચાયેલા. આવી પરિસ્થિતિમાં પરમ વિવેક એટલે આત્મકલ્યાણનો વિવેક છે, પરમ વિવેક છે એ દ્રષ્ટિકોણથી વિચારવા યોગ્ય છે. આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી કે આ જીવ સ્વરૂપની સાવધાની છોડીને પરમા સાવધાન થઈને પરિણમે છે, ત્યાં અભિપ્રાય દુઃખી ન થવાનો, એટલે કે સુખી થવાનો અભિપ્રાય છે. પરની સાવધાની શું કરવા કરે છે? પોતાને દુઃખી થવું નથી અને સુખી થવું છે, અભિપ્રાય તો એ જ છે. એવો અભિપ્રાય હોવા છતાં દુઃખ અનિવાર્ય છે, પરની સાવધાનીમાં દુઃખ અનિવાર્ય છે, ભલે સુખી થવાનો અભિપ્રાય. તો ઉપાય ખોટો છે, ખોટો એટલે વિપરીત ઉપાય છે, ઉપાય છે વિપરીત છે. એટલે અનિવાર્યપણે જીવ દુઃખી થાય છે. અને જેટલી તીવ્ર સાવધાની થાય સંયોગની પરની, એટલી મૂંઝવણ વધવા માંડે, એટલું અસમાધાન વધે અને એટલી મૂંઝવણ વધે ને એટલું ટેન્શન વધે. એટલે અનિવાર્યપણે દુઃખ આવે. રસ વધી જાય એનો પાછો હવળો પડે તો રસ વધી જાય. હવે રસ વધે ત્યારે બીજા સો ઘોડા ઉભા થાય અંદર, કેટલા અને કઈ બધા સફળ થાય નહીં, એટલે વળી પાછો ટેન્શનમાં આવે. શું થયું કે મુવાની પાછા થયા? કહેવત સમજાય છે, કોઈ માણસ મરી ગયા એમ ન કહેવું હોય તેને આપણે કાઠિયાવાડી ભાષામાં એમ કહે છે, ઝાલાવાડમાં વધારે વપરાય છે, ફલાણા 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 પાછા થયા છે, પાછા થયા એટલે મરી ગયા છે. મરી ગયા શબ્દો ન વાપરવા, તમને ખબર પડી ફલાણા ફલાણા પાછા થઈ ગયા. હા, આપણે આપણે ત્યાં દેશમાં એમ બોલે. હા, હું આમ તો પાછા થયા એટલે એકાદ દા હોળો પડ્યો પાછો ટેન્શનમાં ને ટેન્શનમાં, હવળો પીડ્યો તો ટેન્શનમાં ને હવળો પીડ્યો તો પાછો ટેન્શનમાં. અને આવી પરમા સાવધાની સ્વયં જ દુઃખરૂપ છે, એ વખતે પણ દુઃખરૂપ છે. એ પરની સાવધાની પોતે જ આકુળતા લઈને જન્મી હોય છે. પરની સાવધાનીમાં પરની ચિંતા છે ને, ચિંતામાં આકુળતા નથી તો શું છે? એ પોતે સ્વયં દુઃખરૂપ જ છે. વર્તમાન દુઃખરૂપ છે અને ભાવિ દુઃખનું પણ કારણ છે. કર્મ પણ ભાવિમાં દુઃખ થાય એવું જ બાંધે છે. તેથી સુખી થવાતું જ નથી, પરની સાવધાનીથી એકાંતે સુખી થવાતું જ નથી. એમ લઈ લેવું. કોણ ભ્રમણાથી મિથ્યા અથવા વિપરીત પુરુષાર્થ કરે છે? જીવ શું કરે છે? ભ્રમણાને લઈને હું આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે એવી ભ્રમણા છે, હું તે વિપરીત પુરુષાર્થ એને ચાલુ રહીએ છે અથવા થયા કરે છે. તેથી તેવા વ્યર્થ પરિણામ અથવા તેવા વ્યર્થ પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થતા જાણીને ક્યાં તો નકામું કરું છું, એથી કંઈ મારા પુરુષાર્થથી કંઈ થતું નથી અને દુઃખનું કારણ છે એટલે અનર્થનું કારણ છે એટલે એનું વ્યર્થપણું અને એનું અનર્થપણું જાણીને જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસારતા ઉદય પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને સમભાવે સાક્ષી ભાવે પોતાનું ભિન્નપણું અને જ્ઞાનનિષ્ઠપણું સંભાળીને નિજ પરિણામના પુરુષાર્થમાં રહેવું તે પરમ વિવેક છે. વિવેક છે વિષય લીધો પણ એટલે એ વાતે વિવેકથી લીધી છે ફરીથી. તેથી તેવા વ્યર્થ પરિણામ અથવા વ્યર્થ પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થતા જાણીને જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને સમભાવે સાક્ષી ભાવે પોતાનું ભિન્નપણું જ્ઞાનનિષ્ઠ થઈને સંભાળીને, ભિન્નપણું એટલે માત્ર ભિન્નપણાનો વિકલ્પ નહીં પણ જ્ઞાનમયપણે હોવાને લીધે હું ભિન્ન છું, કેમકે ઉદય જળ છે અને હું જ્ઞાનમયપણે હોવાને લીધે ભિન્ન છું એમ જ્ઞાનને પકડવું છું. તો ચાલતા જ્ઞાનથી કેવી રીતે જ્ઞાનને પકડવું એ આત્માને પકડવા બરાબર છે. જ્ઞાનનિષ્ઠ થઈને સંભાળીને નિજ પરિણામના પુરુષાર્થમાં રહેવું તે પરમ વિવેક છે. અનુક્રમ એટલે શું કે ઉદય છે ને એક પછી અનુક્રમે આવે છે. જે જે કર્મોનો વિપાક આવતો જાય તેમ તેમ તે ઉદ્યાવલીમાં પ્રવેશતા જાય છે અને ક્રમે ક્રમે બાંધેલા કર્મ ઉદયમાં જીવને આવે છે. એ ભલે ગમે તે આવે, ઉદયના ક્રમમાં ભલે ગમે તેવો ઉદય આવે. હું ભિન્ન છું અને ઉદયનો સાક્ષી છું, ભિન્ન છું અને ઉદયનો સાક્ષી છું. એવી રીતે પોતાના નિજ સ્વભાવના સ્વરૂપના પરિણામના પુરુષાર્થમાં રહેવું તે પરમ વિવેક છે, એ ખરો વિવેક છે. ઉદયમાં સાવધાન થવું તે અવિવેક છે, સ્વરૂપમાં સાવધાન થવું તે વિવેક છે. અને એમ વર્તવા જતા માનો કે સુદયની સાવધાની છોડી અને પ્રતિકૂળતા આવી અથવા વધે એ તો પ્રારંભ પ્રમાણે વધવા, એ તો સાવધાન થાય તો વધે, અને સાવધાન ન રહે તો વધવાની હોય તો વધે. એટલે એની સાવધાની છોડતા, છોડીને વર્તતા કદાચ પ્રારબ્ધની કઠણાઈ ઊભી થાય. આમ તો એ કઠણાઈ પ્રારબ્ધ અનુસાર છે, અને ઊભી થાય તો તે ખરેખર કઠણાઈ નહીં રહે. તારો પુરુષાર્થ જો સવળો હશે ને, અને પ્રારબ્ધ અનુસાર કઠણાઈ જ ઊભી થવાની હશે તો તને કઠણાઈ નહીં વેદાય. આ ફાયદો છે. એવો અભિપ્રાય ક્યારે પણ ન હોવો જોઈએ કે મેં ધ્યાન ન રાખ્યું ને માટે આ કઠણાઈ વધી. આવો અભિપ્રાય ક્યારે ન થવો જોઈએ. કેમ કે આજે તને એમ લાગતું હોય કે આ બરાબર ન થયું, કાલે તું જેમ કહીશ કે જે થયું એ બરાબર થયું, સારું થયું, આમ થયું, આપણને એમ લાગ્યું થયું તેથી બરાબર. આપણે ખ્યાલ નહોતો આવતો. જે પ્રસંગને પોતે સારો ન ગણતો હોય એ પ્રસંગને સારો ગણવા માંડે. તને આવું બને છે એના એ પ્રસંગને સારો ગણે. પેલા સારાને ખરાબ ગણે, ખરાબને અહીં તો એવું છે કે માનો કે કઠણાઈ વધી તો પણ જો તું સંભાવમાં રહી શકીશ અથવા તારા આત્મપરિણામના પુરુષાર્થમાં રહી શકીશ, સ્વરૂપની સાવધાનીમાં આવીશ તો એ કઠણાઈ તને કઠણાઈ નહીં રહે. જા હું તારે શાંતિ ભોગવી શકું, એવી પરિસ્થિતિમાં પણ તને તારી શાંતિ બરાબર રહેશે. યોગ્યતાવાન જીવને તો પ્રતિકૂળતામાં આત્મલાભ થવાનો વિશેષ નિમિત્ત બને છે. પ્રતિકૂળતા આત્મલાભ થવાનો વિશેષ નિમિત્ત બને છે. કેમ કે સંસારનું ખરું સ્વરૂપ ત્યારે જ એને સમજાય છે. અથવા ભિન્નપણું પણ ત્યારે જ એને ખરેખર વધારે સારી રીતે સમજાય છે. એવું આમાં મારી ઈચ્છા શું કામ આવે, કાંઈ મારું ચાલે ખોટો આપણે. હા, આત્મારથી આવકાર આપે છે. કેવી રીતે આવકાર આપે છે ખબર છે કે આ તો ઈશ્વરની પ્રસાદી છે. ઠીક, ત્રાસ વર્તતો હોય તો આ તો એ નહીં સહન કરી શકે. એ તો નવા કર્મવાન છે. આ તો જેની લડવાની તૈયારી છે એની વાત છે. ત્રાસ પામી હારી જાય. આ તો બરાબર સુરવીર થઈને રડવા માંગતો એની વાત છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ એવી વાત છે. તે ખરેખર કઠણાઈ નહીં રહે, પરંતુ પારમાર્થિક લાભનું એક સુંદર સ્વચ્છ નિમિત્ત બનીને રહેશે. એ કઠણાઈ છે એ પારમાર્થિક લાભનું ચોખ્ખું, સ્વચ્છ એટલે ચોખ્ખું ને સુંદર મજાનું નિમિત્ત થઈને રહેશે. એટલે પ્રતિકૂળતા એને પારમાર્થિક દ્રષ્ટિકોણથી અનુકૂળતા થઈ. બહુ સારો જીવન દ્રષ્ટાંત એવો બન્યો હતો. હીરાલાલજી છે ને, એનો હાથ કપાણો, ત્યારે હું ટ્રેનમાં સાથે હતો, જે ટ્રેનમાં એ કપાણી હાથ કપાઈ ગયો ત્યારે એટલે દીકરાની જાન લખનૌથી ભાવનગર આવતું, તેમાં જયપુર છોડ્યા પછી ફુલેરા જંકશન ઉપર સ્ટેશનમાં ચડતા હાથ કપાઈ ગયો. સગા સંબંધી ઉતરતા હતા એટલે બધાને આવજો આવજો કરવા ગયેલા, ને ચાલતી ગાડીએ ચડવા ગયા, એમાં આવી ગયા. પૂરી પ્રતિકૂળતા આવી, જીવન મરણ વચ્ચે જોલા ખાતા હતા. કેવી પરિસ્થિતિ હતી કે લગભગ નહીં જીવે એવી પરિસ્થિતિ હતી, કેમ કે મેજર ઇન્જરી હતી, હાથ કપાઈ ગયો, લોહી તો બધું નીકળી ગયું, બધી નસો કપાય, એ મુખ્ય નસ કપાય, મુખ્ય નસ અમથી જો કપાય ને કોઈ છરી મારી દે અહીંયા તો 3 મિનિટમાં બધું લઈ નીકળી જાય શરીરમાંથી બહાર. જો દંડુડો થાય લોહીનો, દંડુડો થાય ને 3 મિનિટમાં ખાલી થઈ જાય. લોહી તો સ્પીડથી ફરે છે ને કપાણું એટલે બધું બહાર, એમ નળનો કોક ખુલી જાય, એની જે વાત છે ટાંકી ખાલી થાય, લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા ત્યાં એક્સિડન્ટ થયો. બીપી નીલ હતું, પલ્સ નીલ હતી, પલ્સ તાલે ક્યાંથી, પ્રેશર ક્યાંથી આવે. ડાક્ટર એમ કહેતા હતા, એના જે ડાક્ટરોમાં 4-5 ડાક્ટરો એની ટ્રીટમેન્ટમાં લાગેલા, એમાં એક એના સગા સાળા હતા, એક 1000 કેસમાંથી એક કેસ આવો એક કેસ બચ્યો નથી. વોર્ડની અંદર પોતે ભાનમાં હતા. મોટી વાત એ હતી કે પોતે બેભાન નહોતા થયા, નહીં તો શોખથી બેભાન થઈ જાય, કાંઈ ઇન્જરીથી બેભાન થઈ જાય, પણ એને શોખે લાગેલો નહીં અને વેદનાથી બેભાન નહીં થયેલા. આ એક એની યોગ્યતા અને સત્સમાગમનો ફળ હતો. એટલે જેવા એને પ્લેટફોર્મ ઉપર લીધા પાટા ઉપરથી, એ તરત જ એને એના ભાઈને કીધું, ભાઈ શ્રી ઉતારી લીધો, ધાનને જવા દો ઘરે ભાવનગર, ને એમને ઉતારી લીધો. ગાડી તો આગળ ખેંચી હતી, ખબર પડી ગઈ કે પડી ગયા છે, એટલે ગાડી સ્પીડમાં હતી, એટલે જરાક પ્લેટફોર્મ બહાર નીકળીને પણ ઊભી રહી ગઈ. કોઈ બૂમ પાડી ગયું, આમાં કંઈ એક્સિડન્ટ થયો છે, હીરાલાલજી હીરાલાલજીને એક્સિડન્ટ થયો, એટલે હું જોવા કેવું છું, તો હું આવતો હતો જોવા, મને હા માં મળ્યા એના ભાઈ નાના ભાઈ માણે કે ભાઈને એક્સિડન્ટ થયો છે ને તમને ઉતારી લેવાનું કીધું છે. સામાનમાં જાનનો સામાન છે, એમાં મારા 2 મુદ્દા છે, એક બેડ છે ને એક બેડિંગ છે. એક બિસ્તરો છે, શિયાળાનો દિવસ હતો તો બધા ઠંડીની અંદર ઓઢવાના બધા રજાઈને એવું બધું લીધું હોય, ખાવાના રજાઈ, એક બેડિંગ હતું, સુવા માટે ઓછીકા બુસીકા નહીં. બધાને સામાન ઘણો હોય એટલે બધાના ઉપર નામ લખેલા હોય, એટલે ટેગ મારેલા હોય કે ફલાણાનો નામ જોઈએ, અને સામાન તમે ઉતારી લેજો, હવે હું પાછો આવતો નથી સામાન લેવા માટે, મારો સામાન તમે ઉતારી લેજો, કપડાં બપડા બધું આવી જાય. ઠંડી તીવ્ર ઠંડી હતી, ડિસેમ્બરનું પહેલું વીક હતું, 2-3 તારીખ હતી, સુતમ ઠંડી હતી. જે આખી રાત ક્યાં એ ડાક્ટર મારા સિવાય કોઈને આવવા નહોતા દીધા, પાસે બહાર લોબીમાં 6 માણસનું ટોળું રાત્રે ઉઠું હતું. સગા સંબંધીઓ બધા ભેગા થઈ ગયા, જેને ખબર પડી. ડાક્ટર અંદર તો કોઈને આવવા દે નહીં, આતાને જીવશે કે નહીં જીવે એ સવાલ હતો. એ ભાનમાં હતા એટલે એને કીધું શિવભાઈને બોલાવી લઈએ અમારી પાસે. એમ્બ્યુલન્સમાં અમારે ખૂબ ચર્ચા ચાલી આત્માને. પછી આખી રાત અમારે ત્યાં ઈજ ચાલ્યું. રાતના 1:30 વાગે એમને ટ્રીટમેન્ટ લાગુ પડી. જે બ્લડના નવા બાટલા નવું બ્લડ ચડાવતા હતા એ સર્ક્યુલેશનમાં આવ્યું. પલ્સ આવવા માંડી, બીપી આવવા માંડ્યું. આવ્યું હતું ને રીડિંગ આવવા માંડ્યા. 1.5 કલાકે ઇમ્પ્રુવમેન્ટ થઈને રીડિંગ આવવા માંડ્યા. અને પરોડીએ 4 વાગે નોર્મલ રીડિંગમાં આવી ગયા. નોર્મલ બીપી ને નોર્મલ પલ્સ. પણ એ તો બધી સ્થિતિમાં મારી સાથે તો બરાબર ભાન થયું. ચર્ચા સાંભળતા હતા મારી. બોલતો તો હું કામ કહેને તો બોલવાનું કંઈ કારણ નહોતું. બોલવાની શક્તિ નહોતી રહી. એ વાત જોઈએ હતી. સાંભળતા હતા પણ બહુ પ્રસન્નચિત્તથી સાંભળતા હતા. બહુ સારા ભાવ હતા. બોલવાની શક્તિ હતી ત્યાં સુધી તેવું બોલ્યા હતા કે કદાચ મને કાંઈ થઈ જાય. મને ખબર છે કે મારો હાથ કપાઈ ગયો છે. કદાચ મને કાંઈ થઈ જાય તો મારા ખાતે, મારા ભાગમાં, મારા કુટુંબમાં જે સંપત્તિ રહે એ તત્વ પ્રચારમાં વાપરી નાખવું. આ મારી છેલ્લી ભાવના છે. ને એને પોતાને આશા નહોતી કે હું જીવીશ કે નહીં જીવું. ફેરફારો શરીરને એવા જ હતા. વોમિટિંગ થતું હતું ને બીજા ચિહ્નો સારા નહોતા. એમ્બ્યુલન્સમાં જ હોય 2-2 વોમિટ થઈ ગયું. એમ્બ્યુલન્સમાં એક ડાક્ટર સાથે લીધો હતો. બાટલા ચાલુ જ હતા. પણ પરિણામ બહુ સારા હતા. એ કે આમાંથી જરા ખારું થાય કે મારે સીધું ગુરુદેવના દર્શન કરવા જવું. અને બિલકુલ કોઈને યાદ નહોતા કર્યા. મારા વાઈફને ઉતારી લ્યો ને એને બોલાવી લ્યો ને એને મારી પાસે રાખવાનો, મારા ભાઈને રાખવાનો, કોઈને છોકરાને રાખવાનો, કોઈને નહીં, કાંઈ નહીં. બધા પરિણામ બહુ સારા હતા. પછી સાંભળતા હતા પણ બહુ પ્રસન્નચિત્તથી. મરક મરક હશે વાત સાંભળીને. ક્યારેક એમ કે ફરીથી કયો એ વાત ફરીથી બોલો. વધારે બોલી ન શકે એવી યોગ્યતા સારી. 4 વાગે નોર્મલ પોઝિશનમાં અમે તો ઊંઘ આવી. એટલે ઘેનના ઇન્જેક્શનની અસર નહોતી થતી. એકાદ કલાક જાગ્યા પછી 5 વાગે હું પણ સૂઈ ગયો. ડાક્ટર કહે મારે આરામની રૂમમાં આવી આવો, ત્યાં સુવાની વ્યવસ્થા છે, સૂઈ જાઓ, આરામ કરો. 5 વાગ્યા પછી હું સૂઈ ગયો. જો કદાચ જાગે તો પાછું આપણે શરૂ કરીએ. પછી ઊંઘમાં આવી ગયા બરાબર. ડાક્ટર કહે એને ઊંઘવા દો, આ સારી નિશાની છે, બધું ઇમ્પ્રુવમેન્ટ સારું છે. હું ભલે સૂતા. બીજે દિવસે ભાનમાં આવ્યા એટલે અનુકૂળતા થઈ ગઈ. બધા સગા સંબંધીઓ બધા મળવા આવે. હું પણ કે બેઠો પણ મારે યાર વાત કરવાની ફુરસદ હોય તો વાત કરવાની. હાંજુદીમાં તો હું બોર થઈ ગયો. કેમ કે 200 જણાની લાઈન લાગેલી હોય. હોર્ડમાં તો 2-2 4-4 ના આવવા દે ને. એટલે બધા ટોળા ના આવે તો હોસ્પિટલની વ્યવસ્થા રહી. એટલે બહાર બધી લાઈન લાગેલી હોર્ડની બહાર. સેન્ટ્રલ રોડમાં હતા. બીજા આજુબાજુના ખાટલાવાળા બધા એક્સિડન્ટ વાળા જ માણસો હતા. હું પડખે બેસી રહું. સાંજે તો કંટાળીને હું હોસ્પિટલના બગીચામાં જઈને બેઠો. પછી મારી યાર 2-4 જણા બેઠા હતા. પણ એ કેમ જો કાલે પ્રતિકૂળતા હતી ને તો એના એવા સરસ પરિણામ હતા ને એવી અમારે આત્માની ચર્ચા ચાલેલી. ચર્ચા કરતા કરતા મને આત્માની ધૂન ચડી ગઈ હતી. કીધું એવી સરસ ચર્ચા ચાલી હતી. હવે આજે એને વાત કરવાની ફુરસદ નથી. બીજો હાથ છે એનાથી સેકન્ડ કરે છે અને હસતા જાય છે અને વાત કરતા જાય છે. વાત કરવાની ફુરસદ નથી. અનુકૂળતા હારી, પ્રતિકૂળતા હારી, કેવા જઈએ. આવું છે જીવને. એટલે એવી પ્રતિકૂળતા પારમાર્થિક લાભનું એક સુંદર અને સ્વચ્છ નિમિત્ત બની રહેશે. જેનું સ્વાગત કરવું. શું કરવું? પ્રતિકૂળતાનું પરમ વિવેક અને આનંદ અને સંભાવથી સ્વાગત કરવું. કેવી રીતે સ્વાગત કરવું? વિવેકપૂર્વક આનંદથી અને સંભાવથી સ્વાગત કરવું. ખરેખર તમને કહું, આત્માર્થીપણું આવ્યા પછી, જ્ઞાન દશા આવ્યા પછી પ્રતિકૂળતાથી જીવ જરાય બીતો નથી. જે આત્માર્થી નથી ને ત્યાં સુધી બીએ છે, સંસારાર્થી છે ને ત્યાં સુધી બીએ છે. આત્માર્થી થયો આવવા જો પ્રતિકૂળતાને આપણે એ વખતે ઓર મજા આવશે, જરાય બીએ નહીં. જેનું પરમ વિવેક આનંદ અને સંભાવથી સ્વાગત કરવા, ક્યારનો અગાઉથી જ ઉભો છે પોતે ઇન એડવાન્સ, એનું સ્વાગત કરવા પોતે ઉભો છે. તેથી એ જીવ જરા પણ ક્ષોભ વિના, જરા પણ અચકાયા વિના, તું સર્વ ઉદયથી ઉદાસીન ઉપેક્ષિત થઈને સ્વરૂપના ઉદ્યમમાં પૂરી શક્તિથી લાગી જાય. સ્વરૂપના પુરુષાર્થમાં પૂરી લક્ષ્ય શક્તિથી